Garu Udaya Kurindagoda Karumantituma. Order please. Order please. Garu Madura Thanage Mantituma Mullasanita.
Mantituma Katana.
How many minutes? Garu Mullasanana Mantituma Vinadi Kiyak Thiyena?
ඔබතුමාට මිනිත්තු පහක් කාලය.
Okay, thank you. කර්මාන්ත අමාත්‍යංශයත් වැවිලි කර්මාන්ත අමාත්‍යංශයත් වෙළඳ අමාත්‍යංශයත් සම්බන්ධ කාරක සභා අවස්ථා වේදී විවාදයේ සහභාගීන් ලැබීම මම හිතන්නේ ඉතා වැදගත්. නමුත් ඉතා කෙටි කාලයක් තුළ කතා කළ යුතු කරුණු කීපයක් තියෙනවා. විශේෂයෙන් 21 වෙනි සියවසේ භෝගය විදිහට මම හිතන්නේ ශ්‍රී ලංකාවට කුරුඳු භෝගය ඉතාම වැදගත් වෙනවා කියලා මම විශ්වාස කරනවා. ඒ වගේම අපි හැමදාම සම්ප්‍රදායික වැවිලි කර්මාන්ත ඔස්සේ අපේ ආර්ථිකය ශක්තිමත් කරන්න උත්සාහ කරාට 2021 වසරේ මිලියන 230ක මුදලක් තමයි අපි කුරුඳු වගාවෙන් ලබා ගත්තේ. නමුත් අපේ ලොකු ඉලක්කයක් තිබෙනවා යන්න ගරු අමාත්‍යතුමනි. මේ කුරුඳු වගාව තුළ අපි නොදන්න ශක්තියක් තියෙනවා කුරුඳු භෝගය තුළ. මම විශේෂයෙන් මේ මෑතකදී 30 ගොඩ මේ පරීක්ෂණ මධ්‍යස්ථානට ගිය නිලධාරීන් තාම හොඳින් ඔවුන්ගේ පරීක්ෂණ කටයුතු කරගෙන යනවා. ඒ වගේම සින්ටෙක් ආයතනයේ විද්‍යාඥයන් පිරිසක් සමග මම සාකච්ඡා කරා. මොකද මේ කුරුඳු භෝගය විදේශයන්ට කොහොමද අපි අලෙව කරන්න කියන එක සම්බන්ධයෙන් ඇත්තටම මේකේ ලොකු ඖෂධීය ගුණාංගයක් තියෙනවා. මේ තරබාරු අපි වගේ තරබාරු අයට තරබාරු මට්ටු කරන්නත් ඒ වගේම පිළිකා රෝග ඒ වගේම කොලෙස්ටරෝල් වැනි දේවල් වලට විශේෂ ඖෂධීය ගුණයක් මේ කුරුඳු භෝගය තුළ තියෙනවා. ඒ හින්දා මේ ඔලියෝ රෙසින් එකත් එක්ක අරගෙන ඉවරලා ඒ තුළ පරීක්ෂණ කරගෙන යනවා. ඇත්තටම ලංකාවේ ආර්ථිකය නංවන්න පුළුවන් භෝගයක් බවට මේක පත් වෙලා තියෙනවා. ඒ හින්දා මේ සම්බන්ධයෙන් වැඩි අවධානයක් යොමු කළ යුතුයි කියන එක සම්බන්ධයෙන් මම ඔබතුමාලත් එක්ක එකඟ වෙනවා. ඒ වගේම මේ රටේ මේ කර්මාන්ත ක්ෂේත්‍රය දිහා බලපුවාම අද අපිට තියෙන ලොකුම ප්‍රශ්නේ තමයි රටේ ඉන්න ව්‍යවසායකයන්ට තමන්ගේ ව්‍යාපාර පවත්වාගෙන යාමේ හැකියාවක් නැතිකම. මේ අපි රට පවත්වාගෙන යාම සඳහා බදු අවශ්‍ය වුණාට මේ ව්‍යාපාර සන්තුලනය කරමින් ඔවුන්ගේ ව්‍යාපාර පවත්වාගෙන යා හැකි මට්ටමක මේ බදු ප්‍රතිශතය පවත්වාගෙන යාම සඳහා රජය අවධානය යොමු කළ යුතුයි කියලා මම විශේෂයෙන් විශ්වාස කරනවා. මොකද මේ පෞද්ගලික ව්‍යවසායකයා තමයි රටේ මිනිසුන්ට කන්න දෙන්නේ. මේ රටට බදු ටික ගෙවනවා, රටේ මිනිස්සුන්ට රස්සා ටික දෙනවා, ඔවුන් අපනයනය කරලා ඔවුන්ගේ ජීවිත ඔවුන් රැක ගන්නවා වගේ මේ ව්‍යාපාර තුලින් මේ රටේ අනාගතය සුරක්ෂිත කරනවා. එහෙනම් මම හිතන්නේ ව්‍යාපාරය සුරක්ෂණය කිරීම සම්බන්ධයෙන් විශේෂ අවධානයක් යොමු කරන්න ඕනේ ඒ සම්බන්ධයෙන්. ඒ වගේම මේ රටට එන ආයෝජකයන් සම්බන්ධයෙන් මෑතකදී මම විදේශ ආයෝජක කණ්ඩායම් දෙකක් සමග කටයුතු කරා. ඇත්තටම ඔවුන්ට තියෙන ප්‍රශ්නේ තමයි මේ රටේ ඔවුන් ආයෝජනය කරන්න කොතරම් කැමැත්ත දැක්වුවත් මේ රටේ ව්‍යාපාර කරන්න සුදුසු වාතාවරණයක් ඔවුන් නැහැ. මේ ආර්ථික තත්ත්වයක් වුණ නමුත් ඔවුන්ගේ කැමැත්ත තියෙනවා. නමුත් අපි ඊස් ඔෆ් ඩුයින් බිස්නස් ඉන්ඩෙක්ස් එකේ ඉන්න තැන. ඒ වගේම මේ ඔවුන්ගේ ව්‍යාපාර කටයුතු කරන්න රාජ්‍ය ආයතනවලින් ලැබෙන සහාය පිළිබඳ ලොකු ප්‍රශ්නයක් තියෙනවා. ඒ අනුමැතියක් අරගෙන හෝ අවුරුදු ගාණක් ගිහිල්ලා ව්‍යාපාරය පටන්ගෙන ටික කාලයක් යනකොට ආපහු ගිහිල්ලා ඔවුන්ගේ ව්‍යාපාරය අඩපණ කරන ව්‍යාපාර මේ රටේ තියෙනවා. මම හිතන්නේ ව්‍යාපාරයකට අනුමැතිය ලැබුණට පස්සේ නිසි ක්‍රමවේදයක් තුළ නියාමනය කිරීම සඳහා මධ්‍යම රජයෙන් යම්කිසි ක්‍රමවේදයක් සකස් නොකළහොත් කිසිදු ආයෝජකයෙක් මේ රටට එන්නේ නැහැ. ඔවුන් කර්මාන්ත හොට හෝ වෙනත් ව්‍යාපාර සඳහා ආයෝජනය කරන්න. ඒ වගේම මම දන්නවා සමාගම් මැදුර ගැන කියන්නට ඕනේ ඔවුන්ගේ එක ලේඛනයක් සමහරලාට සහතික කරගන්න මේ තාක්ෂණය මත ඊ සිස්ටම් ඔක්කොම දීලා තිබ්බට සති දෙක තුන බලාගෙන ඉන්න වෙනවා. මේ පුද්ගලිකව නීතිඥවරු විදිහට අපි මුහුණ දෙන දේවල්. එතකොට මේ තත්ත්වය මම හිතන්නේ ව්‍යාපාරයක් කොහොමද ඉස්සරහට ගෙනියන්නේ. මේ ඉතා විශාල වශයෙන් ව්‍යාපාර කඩාවැටලා බැංකුත් එක්ක ගනුදෙනු කරන අවස්ථාවක අවශ්‍ය ලේඛනයක් ගන්න සති දෙක තුන ඉන්නවා නම් මහලොකෝට කිව්වට මේක ERC කියලා ඒ දේ වෙන්නේ නැත්තම් ඒ වගේ
ගරු මන්ත්‍රීතුමා පුතුමන්ට තමයි මිනිත්තු කාලය.
මේ පරිපාලනය තුළ ඒකට ඇක්සස් දීලා කටයුතු කරන්න පුළුවන් ක්‍රම තියෙද්දි කෙරෙන්නේ නැත්තම් මං හිතන්නේ මේ රටේ විදේශිකයෝ සහ ආයෝජකයෝ කිසි කෙනෙක් එන්නේ අර කිව්වා වගේ මර්ජන් මන්ත්‍රීතුමා කිව්වා වගේ මේ රටේ ඉන්න ආයෝජකයෝ දේශීය ආයෝජකයෝ විදේශ වලට යන එක විතරයි වෙන්නේ. එහෙනම් මං හිතන්නේ අපි ආර්ථිකය ශක්තිමත් කරනවා නම් මේ රටේ නිලධාරීන් හැමදාම බණින්නේ මේ 225ට වුණාට මේ නිලධාරීන් මේ කටයුතු කරන්නේ කොහොමද කියන එක සම්බන්ධයෙන් වැඩි අවධානයක් යොමු කරන්න ඕනේ. ඇත්තටම මමත් පාර්ලිමේන්තුවෙන් පිටතින්නකොට 225ට බැන බැන හිටියේ. දැන් අපි ආවට පස්සේ තමයි තේරෙන්නේ 225 විතරක් නෙවෙයි මේකට වග කියන්න ඕනේ. මේ නිලධාරි පැලැන්තියේ බොහෝ පිරිසක් ඉන්නවා වැඩ නොකරන අකාර්යක්ෂම තමන් කරන සේවය කරන්න ශක්තියක් නැති. අපි රාජ්‍ය සේවයට බඳවාගෙන තියෙන නමුත් ඔවුන්ට දැනුමක් නැහැ. ඔවුන්ට පරිගණක දැනුමක් නැහැ. පරිගණක සාක්ෂරතාවයක් නැහැ. නමුත් ඔවුන් අපි විශාල දේවල් බලාපොරොත්තු වෙනවා. ඉතින් මම හිතන්නේ මේ රාජ්‍ය යාන්ත්‍රණය ඉස්සරහට ගෙනියන්න රට ඉස්සරහට ගෙනියන්න මේ සම්බන්ධයෙන් විශේෂයෙන් අවධානයක් යොමු කරන්න ඕනේ. ඒ වගේම මේ අවසාන අවස්ථාවේ ගරු අමාත්‍යතුමනි ඔබතුමාගේ අවධානය යොමු කරන්න ඕනේ. මිල්ලීමක් තිබෙනවා බලවේග පේශකර්ම ව්‍යාපාරයේ හිටපු
ඔබතුමාගේ කාලය අවසානයි ගරුමන්තු
විනාඩි කාලයක් දෙන්න කරුණාකරලා වැදගත් දෙයක් 120ක සේවක පිරිසක් සඳහා ඔවුන්ගේ මාසික දීමනා පිළිබඳ ප්‍රශ්නයක් තියෙනවා ගරු අමාත්‍යතුමා ඒ වගේම ඔවුන්ට ගෙවපු වන්දි මුදල කියලා මාසික දීමනාවේ නැවත 1500ක් අය කර ගැනීම ක්‍රමයක් යනවා මෙන්න මේ සම්බන්ධයෙන් විශේෂයෙන් කටයුතු කරන්න මොකද ඔවුන්ට අපි දයාසිරි ජයසේකර අමාත්‍යතුමා ඉන්න කාලේ අපිට මතකයි ඔවුන්ට අපි චෙක්පත් ප්‍රදානය කර ඔක්කොම කරා
නමුත් ප්‍රායෝගික
වෙන සිද්ධියක් නිසා මේ සම්බන්ධයෙන් අවධානය යොමු කරන්න කියලා ඉල්ලමින් නවතිනවා බොහොම ස්තුතියි
ඊළඟට ගරු උදේ කුමාර මන්ත්‍රීතුමා ඔබතුමාගේ මිනිත්තු පහක් කාලයක්
සභේකි තරමිතාන් ගරු රූපිනර අවර්ගලේ පෙරඳෝට තුරේ என்பதே නමුදු නාටින් පොරලාදාර වලචිකේ මිහ මුඛ්‍ය පංගු වහිකම ஒரு துறையாகும் நமது நாடு பொருளாதார ரீதியிலே வீழ்ச்சியடையும் ஒவ்வொரு சந்தர்ப்பத்திலும் நமக்கு கை கொடுத்ததே பெருந்தோட்டத்துறைத்தான் என்பதை நாங்கள் ஒருபோது மறக்கக்கூடாது இவ்வளவு முக்கியத்துவம் வாய்ந்த இந்த அமைச்சுக்கு இந்த வரவு செலவு திட்டத்திலே மிகவும் குறைந்த அளவு நிதி ஒதுக்கீடு செய்யப்பட்டு ஒரு பாரபட்சம் காட்டப்பட்டுள்ளது குறிப்பாக இந்த பெருந்தோட்டத்துறையை முன்னேற்றுவதற்கான எந்த விதமான வேலை திட்டங்களும் இந்த வரவு செலவு திட்டத்தில் உள்ளடக்கப்படவில்லை அதே போல பெருந்தோட்ட தொழிலாளர்களின் மேம்பாட்டு குறித்தும் இந்த வரவு செலவு திட்டத்தில் எந்த விதமான அறிவிப்பும் இல்லை அது மட்டுமல்லாமல் இந்த வரவு செலவு திட்டத்திலே பெருந்தோட்ட துறையில காணப்படும் பயிரிடப்படாத தரிசு நிலங்களை பகிர்ந்தளிக்கப்படும் என்று அறிவிக்கப்பட்டிருந்தாலும் இது எவ்வாறு நடைமுறைப்படுத்தப்படும் என்று ஒரு விளக்கம் இதில் தரப்படவில்லை ஆகவே கௌரவ அமைச்சர் அவர்களே பெருந்தோட்ட பகுதிகளிலே தொழில் வாய்ப்பற்ற பல்வேறு விதமான இளைஞர் யுவதிகள் காணப்படுகிறார்கள் இவர்களை விவசாயத்துறையில் ஊக்குவித்து சிறு தொழில் முயற்சியாளர்களாக மாற்றி அந்த நிலங்களை பகிர்ந்தளிக்கப்பட வேண்டும் என்று கேட்டுக்கொள்கிறேன் இதற்கான ஒரு முறையான வேலை திட்டம் ஒன்று அமல்படுத்தப்பட வேண்டும் அமல்படுத்தப்பட்டு அது நடைமுறைப்படுத்த வேண்டும் என்பதோடு இதற்கு பெருந்தோட்ட துறையிலே வேலை செய்யும் தோட்ட தொழிலாளர்களின் பிள்ளைகளுக்கு முன்னுரிமை அளிக்கப்பட வேண்டும் என்று இந்த தாழ்வுடன் கேட்டுக்கொள்கிறேன் ஏனென்றால் ஆண்டாண்டு காலமாக இந்த பெருந்தோட்ட பகுதியில் மலைகளை காடுகளை மலைகளாக்கி மலைகளை தேயிலையாக்கி தேயிலை டொலர்களாக்கி நம்ம நாட்டுக்கு வருமானம் சேர்ந்த அவர்களுக்கு நாங்கள் முன்னுரிமை அளிக்கப்பட வேண்டும் கௌரவம் அளிக்கப்பட வேண்டும் ஆகவே இந்த விதத்திலே நாங்கள் இதற்கு மாறாக கடந்த காலங்களில போல வெளியாட்களுக்கு இந்த காணிகளை பகிர்ந்தளிப்பதன் மூலம் இது எந்த விதத்தில் ஏற்றுக்கொள்ள முடியாது மட்டுமல்லாமல் அங்கு ஒரு அசாதாரண சூழ்நிலை உருவாகும் ஆகவே ஏனென்றால் இங்கு அங்குள்ள பல இளைஞர்கள் இருக்கிறார்கள் இந்த தொழில்துறை விட்டு செல்கிறார்கள் ஆனால் அவர்களுக்கு காணிகள் பிரித்தளிக்கப்படும் போது அது சுய தொழில் ஊக்குவிப்பதாக இருக்கும் அதோடு கால்நடை மற்றும் அனைத்து விடங்களை மேற்கொள்ளலாம் ஆகவே தற்போது உள்ள நிலையிலே நமது நாட்டுக்கு தேவையான உள்ளூர் உற்பத்தி தேவை ஏனென்றால் ஆகவே அதற்கு நாங்கள் தன்னிச்சையாக சொந்த காலையில் நிற்கக்கூடிய தன்னிறைவு பெற்ற ஒரு நாடாக உருவாகுவதற்கு இது முக்கியமாகும் அந்தந்த பிரதேச உள்ளவங்களுக்கு அந்த காணிகளை பிரித்துக் கொடுங்கள் என்று மீண்டும் தாழ்மையுடன் கேட்டுக்கொள்கிறேன் ஏனென்றால் இந்த அரசாங்கத்தை நாங்கள் மதிக்கும் ஒரு அமைச்சர் நீங்கள் ஒரு குறுகிய காலத்திலே அமைச்சுமாத்துக்கினை ஒத்துமா சுழு காலையாக அத்தியாபதி அமைச்சர்களாக ஹிட்டியா ஏ காலே மதக்காய் அப்படி குரு பத்தியும் தூண்டா ඒගේ අවුරුදු ගානක් මේ පත්‍රිකාව වල ලැබුණේ ඔබතුමාට මම කියපු වෙලාවෙම සුමානක තුලදී ඒක දුන්නා ඒක බොහෝතමණ අපි ගරු කරනවා ඔබ අවංක ඇමති කෙනෙක් ඒ නිසා කරුණාකර මේ මේ මේක රැක ගන්න ඔබතුමා කටයුතු කරයි කියලා මම බලාපොරොත්තු වෙනවා அதே போல தற்போது இந்த பெருந்தோட்ட துறை ஒரு வீழ்ச்சி பாதையில் சென்று கொண்டிருக்கிறது குறிப்பாக சர்வதேச சந்தையிலே தேயிலை விலை அதிகரித்தாலும் உள்ளூர் உற்பத்தி குறைந்து இருக்கிறது அதனால் ஏற்றுமதியும் குறைந்து இருக்கிறது குறிப்பாக 2022 ஆண்டு அக்டோபர் மாதம் மொத்த தேயிலை உற்பத்தி 18.75 மில்லியன் கிலோகிராம் மட்டுமே அது 2021 ஆண்டு அக்டோபர் மாதம் மொத்த உற்பத்தி 24.19 மில்லியன் கிலோகிராம் அதாவது 5.43 மில்லியன் கிலோகிராம் when you compare with last year it's less அதே நேரத்தில் 2020 ஆம் ஆண்டு அதாவது கொரோனா காலத்தில் கூட 23 மில்லியன் கிலோகிராம் உற்பத்தி செய்யப்பட்டது அந்த வருடத்தோடு ஒப்பிடும் போது கூட
5 மில்லியன்
குறைவாக காணப்படுகிறது ஆகவே அதோடு அதாவது இந்த 2022 ஆம் ஆண்டு முதல் 10 மாதங்களிலே மொத்த உற்பத்தி வந்து 2211 மில்லியன் கிலோகிராம் மாத்திரமே அதாவது சென்ற வருடம் அது 2258 மில்லியன் கிலோகிராமாக இருந்தது அதோடு ஒப்பிடும் போது கூட 47.5 மில்லியன் கிலோகிராம் குறைவாக காணப்படும் அதுவும் 20% குறைவாகும் ஆகவே இந்த நிலையிலே கடந்த 21 ஆண்டு காலத்திலே இந்த அளவுக்கு தேயிலை உற்பத்தி குறைந்தது இந்த வருடம் தான் என்பதை கூறிக்கொள்கிறோம் ஆனால் தேயிலை விலை அதிகரித்தும் அந்த உற்பத்தி குறைந்ததனால் நமக்கு கிடைக்க வேண்டிய அந்நிய செலவானியை நாங்கள் இழந்திருக்கிறோம். இது குறித்து நாங்கள் அதிகமான அக்கறை செலுத்த வேண்டும் என்று நான் திராவோடு கேட்டுக்கொள்கிறேன். மேலும் தற்போது தோட்ட தொழிலாளர் சம்பள விடயத்தை பற்றி பேச வேண்டும். ஏனென்றால் சுமார் 5 வருடங்களுக்கு முன் முன்வைக்கப்பட்ட 1000 ரூபாய் சம்பள கோரிக்கை பற்றி இன்னும் நாம் பேசிக் கொண்டிருக்கிறோம். ஆனால் இன்று நாளுக்கு நாள், மாதத்துக்கு மாதம் நாளுக்கு நாள் கொடுக்கிற விலை அதிகரித்து செல்கிறது. ஆகவே நிச்சயமாக இந்த தொழிலாளர்களுக்கு இந்த 1000 ரூபாய் சம்பளத்தினால் எந்த விதமான முன்னேற்றத்தை செய்ய முடியாதாகவே இந்த தொடர்ந்து
பெருந்தோட்டம்
தயவு செய்து இந்த தொழிலாளர் சம்பளம் அதிகரிக்க போடும் போது மட்டும்தான் நிச்சயமாக நான் எதிர்காலத்தில் இந்த வேலைக்குள்ள முடிவு என்று கேட்டுக்கொள்வதோடு இன்று பெருந்தோட்டத்துறை முறையாக பராமரிக்க இன்று பெருந்தோட்டத்துறை முறையாக பராமரிக்கப்படுவதில்லை. குறிப்பாக இந்த உற்பத்தி துறைக்கு வீழ்ச்சிக்கு முக்கிய காரணம் இந்த பெருந்தோட்ட தொழிலாளர்களுக்கு முறையாக சம்பளம் வழங்கப்படாத காரணமாகத்தான் இந்த அவர்கள் தொழில் துறை விட்டு விலகி செல்கிறார்கள். அதே போல கடந்த காலங்களிலே இந்த அரசாங்கத்தினால் கொண்டு வரப்பட்ட இந்த ரசாயன உர ஒரு முறை வந்து இந்த பெருந்தோட்டத்துறை வீழ்ச்சிக்கு முக்கிய காரணமாக கருதப்பட்டது. அதே போல தொழிலாளர் தொழில்துறை விட்டு செல்வது காரணம் இந்த தொழில் பாதுகாப்பின்மை. அதே போல தொழிலே வந்து சம்பளம் போதாமை, புதிய நவீன முறைகளை இந்த தொழில்துறையில ஈடுபடுவதில்லை. அதோட முக்கியமான காரணம் இந்த பெருந்தோட்டத்துறையில் காணப்படும் காணிகளிலே 1/3 நிலப்பரப்பு, அதாவது
30%
தரிசு நிலங்களாக காணப்படுகிறது. ஆனால் பெருந்தோட்ட கம்பெனிகள் அந்த காணிகளை மற்ற தேவைகளுக்கு பயன்படுத்துகிறார்கள். மரங்களை வெட்டி விற்பனை செய்து பல லாபங்களை பெறுகிறார்கள். ஆகவே பெருந்தோட்ட கம்பெனிகள் தான் இந்த தொழில்துறை வீழ்ச்சிக்கு முக்கிய காரணம். ஏனென்றால் சிறு தோட்டத்தின் மூலமாக 72% ஏற்றுமதி நடைபெறும் போது சிறு தோட்டத்தின் பெருந்தோட்டத்தின் மூலமாக 22% ஏற்றுமதி மட்டும்தான் நடைபெறுகிறது. ஆகவே தொடர்ந்து இந்த பெருந்தோட்டத்துறை வீழ்ச்சிக்கு இந்த கம்பெனிகள் காரணமாக இருக்கிறது. இது குறித்து அமைச்சர் நடவடிக்கை எடுக்க வேண்டும் என்று நான் பெருந்து கேட்டுக்கொள்வதோடு மேலும் கடைசியாக ஒரு விதத்தை கூறிக்கொள்ள விரும்புகிறேன். இறுதியாக ஒரு விதத்தை கூறிக்கொள்ள விரும்புகிறேன். இந்த பெருந்தோட்ட மக்கள், இந்திய வம்சர், மலை மக்கள் இந்த நாட்டுக்கு வந்து 2023 இந்த மலை மக்கள் நாட்டுக்கு வந்து 600 வருடங்கள் ஆகிறது. 600 வருடங்கள் ஆகியும் இந்த மக்களுக்கு இன்றுமே அவர்களது உழைப்பை பறித்து, அவர்கள் உயிரை பறித்து, அவர்களது உரிமையை பறித்து வாழ்ந்து கொண்டிருக்கிறோம். இதுவரை அவர்களுக்கான அங்கீகாரம் அளிக்கப்படவில்லை, அவர்களுக்கு முன்னுரிமை அளிக்கப்படவில்லை. ஆக இனிமையாவது இந்த வருடத்தினால் 2023 வருடத்தையாவது மலை மக்களை வர்க்கமாக பிரகடனப்படுத்தி அவர்களுடைய கௌரவத்தை முன்னுரிமை வழங்கி இனிமையாவது அதை ஜனாதிபதி அவர்கள் மலை மக்களை பற்றி நன்றி தெரிந்தவர்கள் அவர்களுக்கான வாழ்வாதாரத்தை மேம்படுத்துவதற்கும் அவர்கள் வாழ்க்கை தரத்தை 2023 ஆண்டை மலை மக்களின் ஆண்டாக பிரகடனப்படுத்த வேண்டும் என்று நான் கேட்டுக்கொண்டு விடைபெறுகிறேன். நன்றி.
பௌமின் சூதி மீலங்கட கரு பிரசன்ன ரணவீரமேத்துவ புத்தமான வினித்து துலாக காலையா தீனும்
பாலோக் கீழ திமே தீயண்ணே மே
தேங்க அடு இல்ல தீனு மந்துமா ஐமத்துமா
கரு மூலாசனே மந்தித்துமணி எவகேம அது தின விவாதையில பாஜனை வேண விருந்த அமாத்தியான்சியாத் வெவில் கர்மாந்த அமாத்தியான்சியாத் எவகேம வாணிஜ அமாத்தியான்சியத் எட்டத்தை அது கதாக்கிரீம் லைபி விவாந்தோபம்பேம் ஸ்தூத்தியந்தேனவா அது மேவர அயவய இதிரிபத் கல்ல தீன் விசால ஆர்த்திக அற்புத ராசியாக தியதி ஜனப்பிரிய அயவயாக நிமே இதிரி ரட்டே இதிரிய தெக்கலா மே ரட்ட யாயுது திசாவ பிலிபந்தோ தமாய் அப்பே கரு ஜனாதிபத்துமா மேவன கொட்ட மே அயவய பிலிபந்து கலத்தீன் அப்படி தன்னா நிதாசின் பசு வசர ஹெத்த ஹத்தரக தேசபாலன கிரியாவளிய துல பிரதிபல அக்ரஸ் ரட்ட வரின் வர இதிரியட கியா பசு பயம் வல்ட்ட லக்குனா ஏ வகையும் கால சீமாவில் அப்படி அது திகழ தீரும். நமும் சமஸ்த பிரதிபலேச வெளியமைதே அவசான வசின் பெமினத்தே தேசபாலன ஆர்த்திக சாமாஜியா சமாஜிய வசின் அற்புதக்காரி அசார்த்தக தத்துவேக்கட மேல் பிரதான ஹேத்து அலச தக்கின் தீர்க்க கால சலிசும் மகா ஜாத்திக பிரதிபத்தி மத்த தீரும் நொகின ஈழங்க சந்தே தேச பலலா பலலா ஜனதாவ சத்ருகிரிமே அரமுனின் கெட்டிகாலீன அருமூன்று மூலிக கருகின கத்த கட்டியுத்து நிசா தமாய் அது மே வரும் வர மேக கொலப்பாட்டோ வேவா நில்பாட்டோ வேவா ரசுபாட்டோ வேவா வேண்ட புழுவா நமுத் பிரதிபத்தி அறந்தி என்னே ஏ தேசபாலன் தீந்து தீன மதம் அத கதா கரண்ணே விபக்ஷ ஜனதாவட கேலரியட அது எம தத்தியன்னுமே மே ரட்டே தியன்னே மே அதாய அதாய விதிரிபத் கல்ல தியன்னே தீர்க்க காலீனம் அப்பே ரட்ட கினயா இது தெனட்ட ரட்டே ஆதாய உற்பத்தினக்கன கிரியாவளி பிரதான பிரபயோகன்னே கர்மாந்த சேஷ்ரே அப்பி தன்னோ ரட்டக கர்மாந்த சேஷ்ரிய இயலவ நவன மூல்ய
අස්ථාවරත්වයක් නැති වුණාම ශක්තියක් නැති වුණාම ආර්ථිකය ගොඩනගන්න බැරි බව අපි දන්නවා. අපි ආනයන ආදේශක භාණ්ඩ අපි කර්මාන්ත වල අපි නිර්මාණය කරන්න ඕනේ. ඒ වගේම අපනයන භාණ්ඩ අපි නිර්මාණය කිරීමට නිෂ්පාදනය කිරීමට අපිට අවශ්‍ය වෙනවා. ඒ සඳහා අපේ රටේ ආයතන 25කට වඩා වැඩි ප්‍රමාණයක් එක එක පුහුණු මධ්‍යස්ථාන. ඒ මම දන්නවා අපේ ගරු අමාත්‍යතුමා ඉතාම නිර්ලෝභීව ආයතන 11ක් මට බාර දීලා තියෙනවා එතුමාගේ අමාත්‍යාංශ යටතේ අපිට වැඩ කරන්න. මේ රටට විශාල වශයෙන් ඩොලර් උත්පාදනය කර හැකි වන්නේ රටින් පිටව යන විශාල ඩොලර් ප්‍රමාණය රට තුළ ඉතිරි කරගත හැකි වන්නේ අපරණ ආනයන ආදේශක ඉලක්ක කරගත් ව්‍යවසායකත්වය පමණි. මෙයා අපගේ වෙළඳ ශේෂය පරතරය අවම කර ගැනීමට සදා හිතකර ලෙස අපි කටයුතු කළ යුතුයි. ඔබලා දන්නවා අපේ රටේ ජාතික ආදායමෙන් 86%ක් යන්නේ රාජ්‍ය සේවක පණ්ඩල ගෙවන්. ඊළඟට අපි දෙන අනිකුත් සහන වලට එක්ක බැලුවම ජාතික ආදායම මදි අපේ රටේ අනිකුත් වැඩ කටයුතු කිරීම සඳහා. ඒ නිසා හැමදාම අපේ රටේ වෙළඳ ශේෂය විශාල පරතරයක් තියෙනවා. අයවැය ශේෂය පරතරයක් තියෙනවා. මේ අයවැය ශේෂය පරතරය නිර්මාණය කරගන්න නම් අපි රටෙන් විදේශ ණය ගන්න ඕන. නැත්නම් රටේ අපි මුදල් උපයා ගත යුතුව පවතිනවා. ඒ නිසා ආර්ථිකයේ ශක්තිමත්ව ගොඩනැගෙන ප්‍රබල දායකත්වය දිය හැකි වන්නේ ව්‍යවසායකයන්ට පමණක් වුවත් රට ලෙස ව්‍යවසායකයන් බිහි කීමටත් ව්‍යවසායකයන් රැක ගැනීමටත් ජාත්‍යන්තර ජයගැනත හැකි ව්‍යවසායකයන් දිරිගැන්වීමටත් අප දී ඇති ඉතා අල්පදායකත්වයක් පමණයි. ඒක අපි වාදයෙන් පිළිගන්න ඕනේ. ආයතන විශාල ප්‍රමාණයක් තියෙනවා. මේ තිබ්බට අපි දීලා තියෙන්නේ ඉතාම අල්පදායකත්වයක්. ඒ වගේම ලෝ ප්‍රබලම රටවල් තමන්ගේ රටේ ව්‍යවසායකයන් දිරිගැන්වීමට පුද්ලික රාජ්‍ය ආයතන යාන්ත්‍රණ ඒකාබද්ධ කොට ඉතාම ශක්තිමත් යාන්ත්‍රණයක් දියත් කොට තිබුණද අපේ රටේ පැහැදිලිව හඳුනාගත හැකි වෙන්නේ ඒ යාන්ත්‍රණයක් නොමැති වීම. උදාහරණයක් විදියට ගත්තාන් පස්සේ ජපානයේ ව්‍යවසායකයෝ 137ක් ඉන්නවා. ඒ වගේම ඉන්දියාවේ පැල්ලපු රටේ ව්‍යවසායකයෝ 114ක් ඉන්නවා. ඒ වගේම වියට්නාමේ 128ක් ඉන්නවා. අපේ ව්‍යවසායකයින් 2.5යි. අද ලොකු අරමුදයක් පවතිනවා. අද අපේ රටේ ජනගහන 220,000 අවුරුදු 10යි අවුරුදු 35යි අතර තරුණ ජනගහනය ලක්ෂ 35ක් ඉන්නවා. මේ ලක්ෂ 35 ඉදිරි අවුරුදු 10 තුළ වර්ෂයකට ලක්ෂ 3,000,000ක් මේ වර්ෂයකට ලක්ෂ 3,000,000ක් මේ වෙළඳපොළ රැකියාව වෙළඳපොළට පිවිසෙනවා. අපේ කටයුතු කෝ අපිට කරන්න පුළුවන් මොකද්ද වෙලා තියෙන්නේ? කෝ අපිට ඒකට වැඩ පිළිවෙල? අපි මේක පක්ෂභේදයෙන් තොරව අපි මේ සීල දෙනා අද ඒ කටයුත්ත කරන්න ඕනේ. එකතු වෙලා මේ වැඩ පිළිවෙල හදන්න ඕනේ. නැත්තම් අපිට සාප කරાવી අද දේශීසුපාම හෙපා කියද්දි කියනවා නා වගේ මෙතන අපි ජාතික ප්‍රතිපත්ති හදලා ඒ වෙල කටයුත්ත කළ යුතු වෙනවා. නැතුව අපි මේ රටේ පුදු හුදෙක්ම දේශපාලනික අරමුණු තකා වැඩ කළොත් එන්න අපේ රට විශේෂණයට තමයි පත් වෙන්නේ. ඒ නිසා අපිට අඩුම තරමේ අපි මේ ජනගහණයෙන් අඩුම තරමේ විශ්වවිද්‍යාල පද්ධතියට 30,000-40,000 වැනි ප්‍රමාණයක් තමයි යන්නේ. ඒ විශාල ප්‍රමාණයක රැකියා මේ වෙළඳපොළ තුල නැති වෙනවා. මොකද ඔවුන් කරන සබ්ජෙක්ට් එක විශේෂ නෙමෙයි. මේ රැකියා වෙළඳපොළ තියෙන්නේ ඔවුන් කරන වෙනකුත් විශේෂයන්. ඒ නිසා අපිට අවශ්‍ය වෙනවා අපි ප්‍රතිපත්තිය ගන්න ඕන කරු අමාත්‍යතුමනි අපි මේක අධ්‍යාපන අමාත්‍යතුමත් එක්ක සාකච්ඡා කළා. මේ රටේ ව්‍යවසායක පරම්පරාවක් හොඳ බිහි කරන්න අපි දන්න උපාධියක් ගත්තොත් 35,000-40,000 අපි මේතන ඉන්න සියලු දෙනාම උත්සාහ කරන්නේ ඉංජිනේරුවරු දොස්තරලා වෛද්‍යවරු ගණකාධිකාරිවරු බිහි කරන්න. නමුත් අද අපි පිටරටවල එහෙම නෙමෙයි. අපිට අවශ්‍ය වෙන ව්‍යවසායක බිහි කරන්න. අපි ව්‍යවසායකෙක් හරියට නිර්මාණය කළොත් ඔවුන්ට ඊට වඩා හොඳ මට්ටමේ ආදායම් උත්පාදනය කරගන්න හැකියාව ඔවුන් සතුව තියෙනවා. අපි නිසා ඒකට අපි ජාතික වැඩපිළිවෙළක් අපි සියලු දෙනා එකතු වෙලා හදන්න ඕන. අපිට ඒ නිසා අපි දන්නවා ආයතන ගත්තම විශාල ආයතන ප්‍රමාණයක් තියෙනවා මේ ව්‍යවසායකයන් බිහි කරන්න ඔවුන්ට අවශ්‍ය කරන පහසුකම් දෙන්න ඔවුන්ට පුහුණුව ලබා දෙන්න. නමුත් ගත්තොත් කියන්න කනගාටු ගරු අමෙතුමනි කෝසව් අපේ සමෘද්ධිය මාත්‍යාංශයේ තියෙන්නේ අර දත්ත ටිකමයි. මෙදායකේ තියෙන්නේ අර දත්ත ටිකමයි. තාත්වික ශිල්ප සමාජයේ තේ දත්ත ටිකමයි. අපේ දත්ත පද්ධතියක් නැහැ. කොල්ල තියෙන එකම එකයි. අපේ රාජ්‍ය අපේ ප්‍රාදේශීය ලේකම් කාර්යාලයක කී දෙනෙක් ඉන්නවද? ආයතනයේ කීයක නිලධාරි කී දෙනෙක් ඉන්නවද? අද අපේ ප්‍රාදේශීය ලේකම් කාර්යාලය අහිතනේ 7ක් 8ක් අපේ ඉන්නෝ නිලධාරි. නෙදායකේ ඉන්නෝ අයුද්ධමේ ඒ වගේම අනිකුත් ආයතනවල සමුදින් නිලධාරීන් ඉන්නෝ. ඒ වගේම මේ විදාතා නිලධාරීන් ඉන්නෝ. මේ එක විව එක ග්‍රාමසේක වසමකින් එක විවසායකෙක් හදුවොත් කී දෙනෙක් කරන බල ලක්ෂයකට වඩා වර්ෂයකට විවසායක නිර්මාණය කරන්න පුළුවන්. වර්ෂයකට විවසායක කොයිද වර්ෂයකට විවසායක නිර්මාණය කළ තියෙන්නේ? මම ආයතන වලට දොස් කියනවා නෙමෙයි, මේක තමයි මහ පොළොවේ යථාර්ථය, තත්ත්වය ඇත්ත. අපි පසු විපරමක් කරන්නේ ඔවුන් දෙන දෙන තොරතුරු ටික අපි බලන් තියන් ඉන්නෝ. ඒවා මිසක ඒ අපිට අවශ්‍ය කරන පිටරට අවශ්‍ය කරන ඒ දැනුම තාක්ෂණ අපේ තියෙනවා. අපි මේ කුළුල්ලේට යන්න පුළුවන්. දැන් සල්ල උදාහරණයක් ගත්තම ජාතික බෝතල මධ්‍යස්ථානයේ තියෙන ඒ මෝස්තර මධ්‍යස්ථානයේ තුල නිර්මාණය කරන නිර්මාණ ටික ජාතික ශිල්ප සභාව හරහා අපිට ඒවා ගමේ මිනිසුන්ට පුහුණු කරලා ඔවුන් බාණ්ඩ ටික මේවා කරන්න පුළුවන්. ඒ නිෂ්පාදනය කරන්න පුළුවන්. ඒ නිෂ්පාදනය ලක්ෂල තියෙනවා. ලක්ෂලාර අපිට වෙළඳපොළ නිර්මාණය කරන්න පුළුවන්. ඒ වගේම අතිගරු ජනාධිපතිතුමා හොඳ පියවරක් කරන් තියෙනවා. වෙළඳ මාතෘතුමත් මෙතන ඉන්නවා. වෙළඳ තානාධිපති කාර්යාලවල ඉන්න තානාපතිවරුත් වෙළඳ නිලධාරීනුත් ඒ ට්‍රේඩ් ඔෆිසර්ලත් ඒකාබද්ධ කරලා යාන්ත්‍රණයක් හදන්න මේ දෙගොල්ලෝ දෙපැත්තට අදිනවා. අද කෝ ටාකට් එකක් කෝ විදේශ විනිමය ගැන වැඩ පිළිවෙලක් ඉලක්කයක් දීලා තියෙනවද? මෙච්චර ඕනේ කියලා අපි සතුරු වෙනවා. සාමර සම්පත් දසනායකට කිව්වා මම දන්න අයින් වේද නැද්ද කියලා. මිලියන 500ක්
මේක නරුව ඇමතුමා ඔබතුමාට තව මිනිත්තු දෙකක කාලයක් තියෙනවා.
මට 15ක් තියෙන පොඩක් දෙන්න.
නෑ ඔබතුමා මොකද අනිත් ඒ වුණා තනිත ඇමතිවරුන්ගේ ඇමතිරු තියෙන කීප දෙනෙක් නිසා වෙලාව අඩු වෙනවා.
කතා කරාම පාවුඩු වෙන ඉන්න පොඩක් කතා කරනවා.
ඔබතුමා සභාගත කරා.
ඒ නිසා අපිට අවශ්‍ය වෙන්නේ මේ වගේ එකාබද්ධ ආන්දනයක් හදලා මේ අපිට ජාතික වැඩපිළිවෙලට යන්න ඕනේ. නැත්තම් අපි ඒ ගෙයිලා මේ අපිට තව ආයතන ගොඩක් තියෙනවා. මම දැක්කා ගරු මේ ශ්‍රීචායක ජාතික මෝස්තර සරු ඇඟලුම්මා පේශ කර්ම මධ්‍යස්ථානයේ ඒ ආයතනයට මම ගියා නිරීක්ෂණ චාරිකාවක. කෝස තියෙනවා 80ක් 90ක්. හැබැයි ඒවා මේ ඉන්න දරුවෝ දන්නේ නැහැ. මේ දරුවෝ දන්නේ නැහැ. ඒ ප්‍රචාරණයක් නේ. අද ඒවා පිටරට ඉලක්ක වෙළඳපොළ ඉලක්ක කරගෙන අද ලක්ෂ ගණන් වලින් පඩි ගන්න පුළුවන්. අපිට ඕනේ මේ ඇඳුම්මාන ගැහණුවෙක් කියලා නෙමෙයි. අද පිටරට වියට්නාමයේ බංගලාදේශයේ අපේ විශාල පිරිසක් ඉන්නවා. ඔවුන්ව කළා ඒ දැනුමේ සම්බන්ධ කරලා අපි යවුවොත් හොඳ පඩියක් ගන්න පුළුවන්. ලක්ෂ 2 3 පඩි ගන්න පුළුවන්. මිනිස්සු ටිකක් අපිට නිර්මාණය කරන්න පුළුවන්. ඒකට අවශ්‍ය කරන පාසුකම් ටික දෙන්න ඕනේ. හැබැයි කනගාටු වුණොත් කියන්න ඕනේ අද කර්මාන්ත අමාත්‍යාංශයට ලැබිලා තියෙන මුදල සොච්චම් මුදලක් මේක කරන්න බෑ. නමුත් අපිට වෙන යටතේ ණය ලබා දීමේ වැඩපිළිවෙලක් කරලා තියෙනවා. මං හිතනවා අපි ජනාධිපතිතුමත් අපි ගරු අමිතුමත් එක්ක සාකච්ඡා කළා, ජනාධිපතිතුමත් එක්ක සාකච්ඡා කළා, මේ අයට අඩු පොලියෙල මේක ලබා දෙන්න වැඩ කටයුතු කරන්න ඕනේ. මොකද අපි ගියවර මට බිලියන 2ක් අපිට හම්බුණා. ඒ වෙලාව අපි විශාල වැඩ කොටසක් මහා ආයතන 2යි තිබ්බේ. මෙවර ආයතන 11ක් තියෙනවා. සමාන ආයතන 4ක් නම් නමට තමයි තියෙන්නේ. මේ ඒවා නමට තියෙනවා ආයතන කොයි තියෙන කියලාවත් දන්නේ නැහැ. මේ එහෙම තියෙන ආයතන බී ගල්ලා තියෙනවා. නමුත් ඒවට දැන් ඒවත් අපි ගරුව මාතෘත්වයත් එක්ක සාකච්ඡා කළා. ඒ ආයතන ස්ථාපනය කළා. ඒවට ෆ්‍රේම් එක හදලා අපි ඉදිරි වැඩ කටයුතු කළ යුතු ඒවා ක්‍රියාත්මක කළ කරන්න අපිට අවශ්‍ය වෙනවා. ඒ නිසා
ඔබතුමාගේ වෙලාව අවසానයි.
අය විවා කරනවා. මම විශ්වාස කරනවා අපි උත්සාහ කරනවා. ගියවරත් අපි කරා කරු අමාත්‍යතුමාගේ ආශිර්වාදයෙන් මේ ඉන්න ව්‍යවසායකයෝ ටික ශක්තිමත් කරලා අපි මේ ඉන්න අපිට ජාතික අපි එකතු වෙලා සියලු දෙනා පක්ෂ විපක්ෂ සියලු දෙනා අපි ජනතා විමුක්ති පෙරමුණට කියනවා අද මෙතන නැහැ කතා කරන විතරයි එදා ලාල්කාන්තල හිටියා කර්මාන්ත ඇමතිවරු විදියට රන් පැහැයි ගුරු පැහැයි කියලා තිබ්බා ඔක්කොම ටිකන්න වහලා දාලා එකක් නැහැ ක්‍රියාත්මක වෙන්නේ නැසින්දී කැඩිලා දාලා බොරු කය විතරයි අද කරන්න පුළුවන් වැඩක් කියන්න බෑ කරන්න එන්න සලස්ම මෙන්න වැඩපිළිවෙල තියෙන කුලකමර මෙතන කතා කර කර ඉන්න එක විතරයි
කරන්නේ ඇමතිතුමා අවසන් කරන්න
ජනතාවගේ ඡන්දෙන් එන්න බෑ
ඇමතිතුමා
අද අර්බුද මේ රටේ නිර්මාණය කළා මේ විදේශ සංචාරකයන් එන්න එක නවත්තලා මේ රට විනාශ මුඛයට අදලා දාන මොහතක දරු රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා ඒ අභිමා අභියෝගේ බාර අරගෙන සාධනීය බොරු ජනතාවට ජනප්‍රියයක් ඉදිරිපත් නොකර අනාගතය වෙනුවෙන් ආයවේ ඉදිරිපත් පිළිබඳව ප්‍රකාශ කරමින් දරු අමාත්‍යතුමාට අපිට ලබා දෙන නිදහස සහ ඒ වැඩ කටයුතු කරන්න යාමට දීම ශක්තිය පිළිබඳව ස්තුතිවන්ත වෙමින් මමගේ වචන සල්ප අවසන් කරනවා.
මීළඟට ගරු හෙක්ටර් අප්පුහා මැතිතුමා ඔබතුමාට මිනිත්තු 7ක කාලයක් තියෙනවා.
ස්තුතිවන්ත වෙනවා ගරු මුලාසන වෙබන සභාපතිතුමනි අවස්ථාව ලබා දීම සම්බන්ධව. දැන් මට ප්‍රශ්නයක් මතුණා මොකද මම කතා කරන්න තිබිච්ච දේවල් ටික අපේ ඇමතිවරයාම කතා කරා. දැන් ඇමතිතුමා හිතවදා තමයි දැන් ඇමතිතුමා කතා කරලා කිව්වට පස්සේ දැන් අපිට කියන්න දැන් අඩුපාඩු ටික ඔක්කොම කියලා දැම්මා. ඒ වගේම තමයි ජනාධිපතිතුමා ජනාධිපතිතුමාට ඔබතුමා ස්තුතිවන්ත වෙනවා කියලා කිව්වා. හැබැයි ස්තුති කරේ නම් හදවත ඉන්න මේ මොකද ඔබතුමාට වැඩ කරන්න සල්ලි දීලා නැහැ නේද? ඒතකොට ස්තුතිවන්ත වෙලා වැඩක් නැහැ. කෙසේ වෙතත් මම අපට ආරම්භ කරන්න තියෙන කාරණාවක් වෙළඳ වාණිජ ආහාර සුරක්ෂිතතා අමාත්‍යාංශය. දැන් වෙළඳ වාණිජ සහ ආහාර සුරක්ෂිතතා ආහාර සුරක්ෂිතතා කියපුවම විශාල විශයක්. ඒක මේ පොඩි මේ දවසක දෙක එහෙම නැත්නම් දවස් සතියක කතා කරන්න කාරණාවක් නෙමෙයි. අපි අවුරුදු ගානකට ඉස්සරහට මේ රටේ ආහාර කොහොමද සුරක්ෂිතතාවයෙන් තියාගන්නේ රටේ ජනතාවට දෙන්න කියන කාරණාව තමයි මේකෙදි සාකච්ඡා කරනවා. එහෙම නැත්නම් මේකට මුදල් වෙන් කරන්න ඕන අවශ්‍ය සැලසුම් ටික හදන්න. හැබැයි මුලාසන අපේ ගනු මන්ත්‍රීතුමනි මේ ගැන සත පහක වැඩපිළිවෙලක් මේ අස්සේ ක්‍රියාත්මක කරලා නැහැ. හැබැයි මේකේ අහන්න ඕන ගරු අමාත්‍යතුමාගේ එක කාරණාවක් මෙතන තියෙනවා. එක කාරණාවක් විශේෂයෙන්ම ගත්තාම මේ විෂයක් සම්බන්ධව වෙන් කරලා තිබිච්ච මුදල් ප්‍රමාණයක් තියෙනවා ගෘහ ආහාර සුරක්ෂිතතා වැඩසටහන කියලා. මේකට ප්‍රතිශෝධිත අයවැය 2022 මිලියන 3000ක් වෙන් කරලා තියෙනවා. හැබැයි 2023 සත පහක්වත් වෙන් කරලා නැහැ. දැන් ආහාර සුරක්ෂිතභාවය සම්බන්ධව කතා කරන්න තියෙන්නේ සමූපකාරය සහ ඒ ආශ්‍රිත ආයතන එක්ක විතරයි. දැන් කොතනද දැකලා තියෙන්නේ සමූපකාරයක් ආහාර ආරක්ෂාව කරන අඩුගානේ ඉදිරි අනාගත සැලසුමට අවශ්‍ය කරන වැඩපිළිවෙල හදන වැඩසටහනක් මේ සමූපකාරයස තියෙනවද? අද සමූපකාරය කියන්නේ අද අර ගුල්ලොත් එක්ක මීයොත් එක්ක එකට එකතු වෙච්ච එහෙම නැත්නම් හොරා කන මීයෝ කණ්ඩායමක් ඒක රාශි කරගෙන නායකත්වය දෙන තනක්. ඒ තැනේ සැලසුම් නැහැ ඉදිරියට යන්න. ඉදිරියට යන්න සැලසුම් නැතුව ගියාම මේ කොහොමද අපි ආහාර සුරක්ෂිතතාවය ගැන ඉදිරි අනාගතයේදී මේ රටේ ජනතාවට කණ්ඩ දෙන්න පුළුවන් කියන ඒ සැලසුම රට කියන්නේ කොහොමද? ඒක කියන්න තැනක් නැහැ. ඒ විතරක් නෙමෙයි මේකට අවශ්‍ය කරන මූලික මුදල් වෙන් කිරීම කරලා නැහැ. විශේෂයෙන්ම පර්යේෂණ කටයුතු තමයි විශාල වශයෙන් කරන්න තියෙන්නේ මේ සම්බන්ධව. මොකද අපිට කුෂිකර්මයේ සම්බන්ධයෙන් වැඩසටහන් තියෙනවා කරන්න. කර්මාන්ත සම්බන්ධයෙන් වැඩසටහන් තියෙනවා කරන්න. ඊළඟට විශේෂයෙන්ම අලුත් සොයා ගැනීම තියෙන අපි කරන්න. ඊළඟ අලුත් තාක්ෂණයක ඔස්සේ යන්න තියෙන වැඩසටහන් ටික තියෙනවා. හැබැයි මේ සියල්ලම සිද්ධ වෙලා නැහැ මේක ඇතුලේ. එහෙම සිද්ධ වෙලා නැත්නම් අපි ගාව සැලසුමකුත් නැත්නම් ඒ සැලසුමට අවශ්‍ය කරන මුදල් ප්‍රතිපාදනය වෙන් කරලා නැත්නම් ඒ සැලසුම ක්‍රියාත්මක කරන්න අවශ්‍ය කරන ආයතන ටික ශක්තිමත් කරලා නැත්නම් අපි කොහොමද ඉදිරි අනාගතය ගැන බලාපොරොත්තු වෙන්නේ අපේ රටේ ජනතාවට කන්න දෙනවා කියලා. අපි දන්නවා ගෝලීය ප්‍රශ්නෙකුත් තියෙනවා ලෝකේ. ඒ ප්‍රශ්න තියෙන වෙලාවක අපි රට සූදානම් වෙන්න ඕන මෙවැනි අවස්ථාවක අයවැය හදනකොට මෙතනදී ආහාර සුරක්ෂිතතාවයට තමයි වැඩි අවස්ථාව ලබා දිය යුත්තේ. මොකද ඒක තමයි විශාලම ප්‍රශ්න රටේ. අද රටේ ජනතාවට වෙලා තියෙන්නේ කන්න අඳින්න බෙහෙත් මේ අධ්‍යාපනයේ මේ සියලු කටයුතු කඩාවැටිච්චගෙන තියෙන්නේ. එහෙමනම් මේක ගැන විශේෂත්වයක් තියෙනවනේ. ඒකට විශේෂත්වයක් නැහැ. ඒ වගේම මතක් කරන්න ඕන මේ ගැන කතා කරද්දී මේ සම්බන්ධව වැඩ කටයුතු කරද්දී අපි දන්නවා සමූපකාරය අද ඇත්තටම සමූපකාරය අලුතෙන් නිර්මාණය කරන්න පුළුවන්. මොකද මෙවැනි කඩාවැටිච්ච ආර්ථිකයක් තියෙන වෙලාවක රටේ ප්‍රධානම ආයතන විදිහට සමුපකාරය ගන්න පුළුවන් මේ ප්‍රශ්න වලින් ග්‍රාමීය වශයෙන් ජනතාව ජීවත් කරන්න අවශ්‍ය කරන ඒ ඒ ඒ ඒ වැඩපිළිවෙල සකස් කරන්න පුළුවන් ගම ඇතුලේ. ඒ ගම ඇතුලේ සකස් කරද්දී ගමේ නිෂ්පාදන ටික හදන්න පුළුවන්. අද සමුපකාරයට මිරිස් කුඩු ටික එහෙම නැත්නම් තේ කොළ ටික වෙන්න පුළුවන්, සීනි ටික වෙන්න පුළුවන්. මේවා ප්‍රකට කරන ආයතන ටික එහෙම නැත්නම් පුද්ගලයන් හැටියට ගමේ අඩු ආදායම් ලාභී අයට මේක දෙන්න පුළුවන්. මේක දීලා විකුණන බද සමුපකාර මොකද කරන්නේ? සමුපකාරේ කොමිෂන් එකට සමූපකාරය කියන එක මීට වඩා වැඩි දායකත්වයක් දීලා ශක්තිමත් කරන්න. මොකද ඒක ශක්තිමත් නොකරොත් ඉදිරි කාලයේදී ආර සුරක්ෂිතතාවට විතරක් නෙමෙයි රටේ සමස්ත ජනතාවට කන්න දෙන්න තියෙන අවස්ථාව නැති වෙනවා. වගේම විශේෂ කාරණාව මතක් කරන්න තියෙනවා. මේ කොහු කර්මාන්තය ගත්තම කර්මාන්ත ගොඩක් කතා කරන්න තියෙනවා, කතා කරන්න වෙලා නැහැ. කොහු කර්මාන්තය ගත්තම අද නිෂ්පාදකයා සම්පූර්ණයෙන්ම කඩන් වැටෙනවා. හැබැයි අපනයනකරුට එදා ඉඳලම අවශ්‍ය කරන ශක්තිය දෙනවා. හැබැයි නිෂ්පාදකයා වැටිලා 2006 දී මිලම තමයි තාම මිල. එතකොට නිෂ්පාදකයා කඩන් වැටෙනට පස්සේ අපනයනකරුවා ශක්තිමත් කරා කියලා වැඩක් නැහැ. එයාට ප්‍රතිලාභ දුන්නට වැඩක් නැහැ. ණය මුදල් ඉතුරු ඒ කාර්යයන් දුන්නට වැඩක් නැහැ. අපි නිෂ්පාදකයව ශක්තිමත් කරන්න. හැබැයි නිෂ්පාදකය ශක්තිමත් කරන්න අවශ්‍ය කරන වැඩපිළිවෙල අපි ළඟ නැහැ. ඊළඟට විශේෂයෙන් මතක් කරන්න ඕන පාරිභෝගික අධිකාරිය. පාරිභෝගික අධිකාරිය ලේබල් එකක් ගන්න 2014 ස්විස්ලන්තේ සිපා කියන ආයතනයත් එක්ක ගිවිසුමකට ගිහිල්ලා තියෙනවා. මේ ගිවිසුමට මොකද වුනේ කියලා දැන් කතා කියන්න ඕන අපිට සභාවට. මොකද මේ ගිවිසුම අනුව අද කෝටි ගණනක් අපිට මේ ආයතනයට ගෙවන්න සිද්ධ වෙලා තියෙනවා. ඩොලර් ලක්ෂ ගාණක් අපිට ගෙවන්න සිද්ධ වෙලා තියෙනවා. මේක සිද්ධ වුණේ කාගේ වරදින්? කවුද මේ වැරද්ද කරේ? අධිකරණ තීන්දුවක් නිසා තමයි මේක ක්‍රියාත්මක කරන්න බැරුගේ. ඒක සිද්ධ කරන්න පෙර මේක ආරම්භ කරේ කවුද? ඒක මකට ගෙනිච්ච කවුද? ඒක නතර කරේ කවුද? කොයි ආකාරයෙන් සිද්ධ වුණේ කියන එක මේක වෙච්ච වංචාව ගැන මේ සභාවට කියන්න ඕන විශේෂයෙන් මේක මතක් කරලා කියන්න ඕන. ඒ වගේම අපි දැක්කා net news එකේ තියෙනවා අලුත් කර්මාන්තයක් පටන් අරන් කියලා. දැන් කර්මාන්ත අමාත්‍යාංශය ගැන කතා කරද්දී මම අවසාන තප්පර ගාන දැන් net news එකේ තියෙනවා කතාවක්. දේශපාලන හිතවාදියෙක් දැම්ම ගංජා වගාව තමුන්ගේ ගෙවත්තේ වගාව කිරියට පටන් අරගෙන කියලා. දැන් මේ දේශපාලන හිතවතා කවුද දැම්ම ගංජා වගාව කර්මාන්තයක් විදියට තමුන්ගේ නිවාස භූමිය පටන් ගත්ත කෙනා? මේක අපි දැනගන්න ඕන. මොකද හැම දේශපාලක් කියන එකට ප්‍රශ්නයක් එනවා. මොකද දැම්ම මේ වැඩේ පටන් අරගෙන මේක පටන් අරන් තියෙන්නේ ඒ ගෙදරින්ම ගහන්න පටන් අරගෙනද නැත්නම් විකුණන්නද නැත්නම් ජාවාරමක් කරන්නද මොකද්ද කියලා අපි දැනගන්න ඕන. එහෙනම් net news එකේ ගිය කාරණාව සම්බන්ධයෙන් උත් මේ සභාව දැනුවත් විය යුතුයි සහ ඒකට තීන්දුව తీරණ ගත යුතුයි කියලා මම යෝජනා කරන අවසාන වශයෙන් බොහොම ස්තුතියි අවස්ථාව ලබා දීම ගැන.
බොහොම ස්තුතියි. මීළඟට ගරු සුජිත් සංජය පෙරමැතිතුම ඔබතුමාට මිනිත්තු 9ක කාලයක් තියෙනවා.
ගරු සභාපති
7ක කාලයක් සමාන
7 9යි
7යි තියෙන්නේ.
ගරු සභාපතිතුමනි, ඉතාම වැදගත් අමාත්‍යංශ කීපයක රැසියුසේ විභාගයට ගන්න අවස්ථාවේදී ඒ සම්බන්ධව අදහස් දක්වන අවස්ථාව සලසා දීම ගැන ඔබතුමාට මගේ ස්තුතිය පළමුකොට පිරිනමනවා. ඒ වගේම අපි දන්නවා කර්මාත් අමාත්‍යංශයත් වැවිලි කර්මාන්ත අමාත්‍යංශයක් ගත්තොත් එහෙම කර සභාපතිතුමනි මේ රටේ ආර්ථිකයට ඉතාමත් වැදගත් දායකත්වයක් ලබා දෙන අමාත්‍යංශ දෙකක්. ඉතින් වැවිලි කර්මාන්ත අමාත්‍යංශය ගත්තොත් මේ අමාත්‍යංශ දෙකම පහුගිය අවුරුදු දෙක කාල සීමා තුළදී ගරු සභාපතිතුමනි අපිට සතුරු දාන්න පුළුවන් තත්ත්වයක් නැහැ. මොකද අපි දන්නවා ඒකේ ඉදිරියට ගමනක් තිබුණේ නැහැ. අපි දන්නවා තරමින් වැවිලි කර්ම අමාත්‍යංශය ගත්තත් එදා තිබුණු තත්ත්වයට වඩා පහත් තත්ත්වයකට තමයි අද පත් වෙලා තියෙන්නේ කියලා මම කියන්න ඕනේ. ඒකට හේතුව තමයි ගරු මන්ත්‍රීතුමනි පසුගිය දවස්වල මේ ආණ්ඩුවත් ඒ වගේම ජනාධිපතිතුමත් ගත්තා වූ අඥාන ඒ වගේම අනුනුවන තීරණය නිසා තමයි මේ වැවිලි කර්මාන්ත අමාත්‍යංශයේ පසුබෑමට ලක්ුණේ කියලා මම කියනවා. ඒකට හේතුව තමයි අපි දන්නා මේ රසායනික පොර තහනම් කරන්න කටයුතු කෙරුවා. ඒක නිසා ඇතිවෙච්ච බලපෑම කොච්චරද කියලා කිව්වොත් එහෙම මං හිතන්නේ අවුරුදු 26කට පස්සේ විශේෂයෙන්ම තේ කර්මාන්තයේ අස්වැන්න නන්නා තරමින් ඉතාමත් අඩුම අස්වැන්න වාර්තා කරපු වසර හැටියට තමයි මේ වසර සඳහන් කරන්න සිද්ධ වෙලා තියෙන්නේ. ඉතින් අපි දන්නවා විශේෂයෙන්ම ඈත අතීතයේදී ගියොත් එහෙම මේ තේ වතු වගාව අපිට හඳුන්වලා දුන්නේ විශේෂයෙන් වැවිලි කර්මාන්තය අපිට හඳුන්ලා දුන්නේ බ්‍රිතාන්‍ය අධිරාජ්‍යවාදීන් විසින්. ඉතින් ඒ අවස්ථානුකූල අපි දන්නවා දීර්ඝ කාලයක් තිස්සේ අවුරුදු 100ක කාල සීමාව තුළ මේ වැවිලි කර්මාන්තය සඳහා විශාල දායකත්වයක් ඒ වගේම හොඳ පරිපාලනයක් ඒ බ්‍රිතාන්‍ය එහෙම නැත්නම් ඒ සමාගම් විසින් පාලනය කරන කාල සීමාවදී ගෞරව අමාත්‍යතුමනි සිද්ධ කරුවයි කියන එක මේ අවස්ථාවේ කියන්න ඕනේ. ඒ විතරක් නෙමෙයි ඒ අවස්ථානුකූල අපි දන්නවා මේකට ඉදගාව පළවෙනි හානිය සිද්ධ වුණේ 1972. මොකද එතෙක් කල් අපි දන්නවා බ්‍රිතාන්‍ය පාලකයන් විසින් ඒ වගේ මේ සමාගම් විසින් මේ වැවිලි කර්මාන්ත ඉතාමත් හොඳින් නඩත්තු කරලා ක්‍රමානුකූලව ඒ වගේම ජාත්‍යන්තර වශයෙන් විශාල කීර්තියක් අත් කරගන්න විශාල වැඩ කොටසක් ඒ කාල සීමාව තුළදී සිද්ධ වුණා. ඒක තමයි අපිට තිබුණු ලොකුම ඒකාධිකාරිය. ඒ කාලේ සිලෝන් ටී කිව්වොත් එහෙම අද වගේ නෙමෙයි බොහෝම ඉහළ තත්ත්වයක් තිබුණා. ඒ වගේම අපි දන්නවා ලන්ඩන් වෙළඳපොලේ විශේෂයෙන්ම තේ වෙළඳපොල ප්‍රධාන වශයෙන් තියෙන්නේ ලන්ඩන් නගරයේ කේන්ද්‍ර කරගෙන ඒ අවස්ථානුකූල අපි දන්නවා මේ ප්‍රදේශයේ ඒ වගේ මේ සවස්වල හිටපු වැවිලි සමාගම් තමයි අපි දන්න තැටියට. අපි අහලා තියෙන හැට ගරු සභාපතිතුමනි මේ වෙළඳපොල පාලනය කිරුවෙත් ඒ වගේ වෙන්දේශීය පාලනය කිරුවෙත්. ඒ අවස්ථානුකූල අපිට විශාල මුදලක් තේ කර්මාන්තේ ලබා ගන්න හැකියාව තිබිලා තිබුණා. නමුත් අපිට කියන්න කනගාටු 1972 ඒ වගේ මේ ඒ කාලේ හිටපු පොදු පෙරමුණු ආණ්ඩුව ඒ කියන්නේ ශ්‍රී ලංකා නිදහස් පක්ෂ ආණ්ඩුව ගත්ත තීන්දුවක් මේ බ්‍රිතාන්‍ය පාලකයන්ගෙන් මේක වෙනස් කරලා ඒ වගේම සමාගම් විසින් අයින් කරලා මේක නැවත වරක් රජයට පවර ගන්න. ඒක තමයි මම හිතන්නේ වැවිලි කර්මාන්තයට පළවෙනි පාර දුන්න කනකොක හැඳවීම කියලා මම කියන්න ඕනේ. එතනින් තමයි මේ තේ කර්මාන්තය එහෙම නැත්නම් වැවිලි කර්මාන්තේ පරිහානියට ලක්ුණේ කියලා මේ අවස්ථාවේ අපි කවුරුත් දන්නවා. ඒ විතරක් නෙමෙයි කර සභාපතිතුමනි ඊට පස්සේ නැවත වරක් දැන් තේ කර්මාන්තයටත් ඒ වගේම වැවිලි කර්මාන්තයටත් වැඩි මහණිය සිද්ධ වුණෙත් මේ වකවානේ ඒ වගේම මේ වර්තමාන පොදු ජන පෙරමුණේ ආණ්ඩුව යටතේ කියලා මම මේ අවස්ථාවේ සඳහන් කරන්න ඕනේ. ඉතින් අපි දකින විශේෂයෙන් මේ සම්බන්ධ දීර්ඝවස්යෙන් කතා කරන්න බලාපොරොත්තු වෙන කර මන්ත්‍රීතුමනි මේ දන්නා තරමින් දැන් මේ හේතුව නිසා අපි දන්නවා අද හුඟක් කරලා මේ පොහොර හරියට තහනම් කරපු නිසා ඒ වගේ පලිබෝධි නාශක තහනම් කරපු නිසා තමයි මේ තේ කර්මාන්තේ හුඟක් තුරට අඩපණ වෙන්න හේතු වුණේ. ඉතින් මන්ද ඒ හේතු නිසා දැන් අපි දන්නවා මම කලින් කිව්වා වගේ මිලියන ගණනාවක අස්වැන්න අඩු වුණා කරු ඇමතුමනි. අපි බැලුවොත් මුදල් වටිනාකම ගත්තොත් එහෙම කරු සභාපතිතුමනි ඩොලර් මිලියන 180කට ආසන්න සංඛ්‍යාවක් අපිට අහිමි වෙලා තියෙනවා මේ පහුගිය වසරේ විදේශ ආදායම් බැලුවොත් එහෙම. අපි හැම වෙලෙම කතා කරනවා ඩොලර් ආදායම. ඒ වගේ විදේශ විනිමය අපි ලබා ගන්න ඕනේ කියලා හැම වෙලෙම කියනවා. නමුත් අපි දැක්කා ඉතින් ආණ්ඩුව ගත්ත වැරදි තීරණ නිසා තමයි මේ ආදායමත් අහිමි වුණේ. අඩුම තරමින් මේ ආදායම අපිට මේ වර්ෂයේ තුල ලබා ගන්න පුළුවන්කම ලැබුණා නම් මං හිතන්නේ සම්පූර්ණයෙන්ම මේ අපිට දැන් මේ වැවිලි වගාව සඳහා අවශ්‍ය කරන පොහොර ටික අපිට ලබා ගන්න පුළුවන්කම තිබුණා මේ මුදලින්. ඉතින් ඒකත් අපිට අහිමි වෙලා තියෙනවා. ඒ වගේම ඔයද ක්‍රමානුකූලව මේ සේවකව සිද්ධ වෙන්නේ නැහැ ගරු ඇමතුමනි. මොකද සම්පූර්ණයෙන්ම මේ අවුරුද්දකේ ගත්ත තීරණයත් එක්ක ඒ වැඩසටහන ඒ වගේම පරිපාලනය සම්පූර්ණ වෙනස් වුණා. ඒ විතරක් නෙමෙයි අපි දන්නා ක්‍රමානුකූලව අපි දන්නා තේ පැල තවාන් ටික ආරම්භ කරන්න ඒකට අවශ්‍ය කරන පොර ටික තිබුණේ නැහැ. ඒ වගේම තේ පැල ටික දැම්මට පස්සේ අවශ්‍ය කරන පොර ටික තිබුණේ නැහැ. අස්වැන්න ගන්නකොට තියෙන පොර ටික තිබුණේ නැහැ. ඉතින් ඒ නිසා සම්පූර්ණයෙන්ම වැවිලි සමාගම් වල විතරක් නෙමෙයි කුඩා තේ වැසීමියගෙත් මේ වැඩ පිළිවෙල සම්පූර්ණයෙන්ම උඩු යටිගුරු නැයි කියන එක මම කියන්න ඕනේ. දැන් තමයි
තුමාට තව මිනිත්තු දෙකක කාලයක් තියෙනවා.
හොඳයි කරුම්තුනි. දැන් තමයි පොර ටික සාමාන්‍ය තරමට ඇවිල්ලා තියෙන්නේ. ඉතින් මේ පොර ටික ලැබුණයි කියන ඉවරලා දැන්වත් මේකත් මං හිතන්නේ සමාගම් වලට කොයි ආකාරයට ලැබෙනවද කියලා අපිට කියන්න පුළුවන් කමක් නැහැ. කුඩා තේවා හිමියට නම් මේක නිසියාකාරව ලැබෙන්නේ නැහැ කරුම්තුමනි. අදටත් මං හිතන්නේ කුඩා සේවා සංවර්ධන අධිකාරියට එහෙම නැත්නම් වෙනත් තැන් වලට ගියොත් එහෙම පොර ටික අවශ්‍ය ප්‍රමාණය ලබා ගන්න පුළුවන් කමක් ලැබිලා නැහැ. ඒ විතරක් නෙමෙයි කුඩා තේවා හිමියන්ට තවත් අසාධාරණයක් වෙනවා. මොකද හේතුව දැන් අපි දන්නවා කුඹුරු වගා කරන උදවියට වී වගාව කරන උදවියට කරු සබ් මන්ත්‍රී ඇමතුමනි ඒ අයට හම්බෙන්නේ සහනාධාර මුදලකට. නමුත් කුඩා තේවතු හිමියන්ට ලැබෙනවා රුපියල් 20,000ක් විතර ආසන්න මුදලක් වැය කරන්න සිද්ධ වෙලා තියෙනවා මේ තේ කෝර මිටියක් ලබා ගන්න. ඉතින් ඒක යම්කිසි දෙයක් යම්කිසි සහනයක් කියලා ලබා දෙන්න පුළුවන්කමක් තියෙනවා නම් මේ රට විදාශ විනිමය ලබා දෙන්න අපි දන්නවා තේ වගාවේ 70%ක් අද කරන්නේ කුඩා තේවතු හිමියෝ. ඒ නිසා ඒ ඇයට ලොකු සහනයක් ඇති වෙනවා කරපු මන්ත්‍රීතුමනි මේක යම්කිසි සහනාධාර මුදලකට මේක ලබා දෙන්න පුළුවන් කමක් ලැබුණා නම්. ඒ වගේම මම කියන්න ඕනේ වතු සමාගම් වල විශේෂයෙන්ම කුඩා තේවා තීමියන්ට මේ අසාධාරණේ සිද්ධ වෙනවා වගේම අපි දන්නවා සමාගම් තුලින් වැඩ කරන වැවිලි කර්මාන්තයේ ඉඳලා ඉන්න කම්කරුවන්ටත් ලොකු අසාධාරණයක් සිද්ධ වෙනවා. පහුගිය දවස්වල අපි දන්නවා තමුන් අපේ ආණ්ඩුව කියන කාලෙත් අපි සටන් කෙරුවා. ඒ වගේම පහුගිය ආණ්ඩුව කාලේ අපි කම්කරුවන්තුමන්ලට සම්බන්ධ වෙලා රුපියල් 1000ක වැටුප් වැඩිමක් ලබා දෙන්න කටයුතු කෙරුවා. නමුත් ඒ රුපියල් 10 වැටුප් වැඩිම ලබා දුන්නා වුණත් දැන් ඒක ලබා දෙන්න කටයුතු කරලා තියෙනවා. නමුත් අපි වතුකම් කරුවාට මේක නිසියාකාරව ලබා ගන්න පුළුවන්කමක් ලැබිලා නැහැ. ඒකට මං හිතන්නේ සතු සමාගම් විසින් නොයෙකුත් ආකාරයේ කොන්දේසි පනවලා තියෙනවා. තමන්ට දීලා තියෙන වැඩ ඉලක්කයන් වැඩි කරලා තියෙනවා. තේ කිලෝ ගාන වැඩියෙන් ගේන්න කියලා තියෙනවා. රබර් කිරි කපන පුද්ගලින්ට රබර් ගස් ගාන වැඩි කරලා තියෙනවා. ඉතින් මේ තුලිනුත් යම්කිසි සූරාකෑමක් මේ වතුකම් කරවගේ සිද්ධ වෙනවා. ඒක නිවැරදි කරන්නත් යම්කිසි වැඩපිළිවෙලක් කරව හැමතෙමනි ක්‍රියාත්මක කරන්න ඕනේ. අපි දන්නවා අද ගත්තොත් එහෙම උද්දමනය ගත්තොත් එහෙම ලංකාවේ මං හිතන්නේ වැඩිම ඉහළම උද්දමනය අද වාර්තා වෙලා තියෙන මේ කාලවකවානුවේ. ඉතින් වතුකම් කරුවන්ට මම හිතන්නේ ඊටත් වඩා උද්දමනයක් තියෙනවා. ඒ පැත්ත ගත්තොත් එහෙම ඒ නිසා වතුකම් කරුවන්ගේ වැටුපු රුපියල් 1000ක් කිරුවට අද තියෙන උද්දමනයත් එක්ක මම හිතන්නේ රුපියල් 2500කවත් වැටුපක් අඩුම ගානේ මේ වතුකම් කරුවට ලබා දෙන්න අවශ්‍ය වෙනවා. ඒ නිසා කරු හැමතුමනි ඔබතුමාගේ මැදිහත් වීම මේ අසරණ වතුකම් කරුව තමයි අපි දන්නවා එදා ඉඳන් ඈත අතීත ඉඳන්ම විශේෂයෙන්ම මේ
ගෞරවනීයතුමාගේ කාලය අවසානයි
විශාල වැඩ කොටසක් කරන ජනතාව ඒ වගේ પરම්පරා ගණනාවක් මේ රට වෙනින් කැප වෙලා තියෙනවා. ඒ නිසා අපි ඒ ඇට යම් කි සාධාරණ කිෂ්ඨ කිරීමේ වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කරන්න ඕනේ.
ඔව් එමතුමා
ගරු සංජය පෙරමැතිතුමනි වැවිලි කර්මාන්ත ඉතිහාසයේ වැඩිම අපනයන ආදායම අපි ලැබුවේ 2021 වසරේ ඩොලර් බිලියන 3.8යි. මේ අවුරුද්දේ නිෂ්පාදනයේ අඩුවක් තියෙනවා තේවල ඒක සත්‍ය. හැබැයි මිල අඩු වෙන්නේ නැහැ. නිෂ්පාදන අඩු වුණාට තරගකාරීත්වය වැඩි වෙලා ඩොලර් බිලියන 1.3ක් මේ අවුරුද්දේ ලැබෙනවා. ඒ නිසා නිෂ්පාදන අඩු වුණාට ලැබෙන අපනයන ආදායමේ අඩුවක් නැහැ. ඔබතුමාට පැහැදිලි කිරීමක් කරේ මම ඒක.
හොඳයි ගරු අපතුමා. නමුත් අපිට ලැබෙන තොරතුරු කෙසේ වෙතත් ගරු මන්ත්‍රීතුමනි උද්දත් එක දවාදිකට යන්න කිව්වොත් මට ඉතුරු කාරණාව කියන්න බැරි වෙනවා. හොඳයි බොහොම ස්තුතියි ගරු ඇමතුමනි. ඒ නිසා මම ඉල්ලා හිටින්නේ මේ වතුකම් කරුවන්ගේ ප්‍රශ්නේ ඒ වගේ විදම් ප්‍රශ්නෙත් තියෙනවා. ඒක දිවාස ප්‍රශ්නෙත් තියෙනවා. මේවා සම්බන්ධව අපි හැමදාම පාර්ලිමේන්තුවේ කතා කරනවා විතරයි. කොයිම අවස්ථාවකත් විසඳුමක් ලබා දෙන්න පුළුවන් කමක් නැහැ. ඒ නිසා ගරු ඇමතුමනි ඔබතුමා ඒ සම්බන්ධව කරුණාකර අවධානය
අවසන් කරන්න මම දුන්නා.
තව පුංචි කාරණාවක් කෑගල් දිශිකේට අදාළ විතරක් මේ ගරු ඇමතුමාගේ අවධානය. මොකද ඔබතුමාට මතක ඇති පහුගිය කාලේ ඔබතුමා එතකොට අමාත්‍යවරයා නෙමෙයි. නමුත් වෙනත් අමාත්‍යවරයෙක් ඉන්න කාලේ අපි දන්නවා තේ පැවන් තේ තවන් ආරම්භ කරන්න කියලා විශාල මුදලක් දුන්නා.
මන්තුමා අවසන් කරන්න.
ඉතිකේ විශාල මුදලක් ලබා දීලා තියෙනවා. නමුත් ඔබතුමා හොයලා බලන්න මේ තවන් කීයක් ආරම්භ කරලා තියෙනවද කියලා. මම දන්නා තරමේ එකම තවණක්වත් නැහැ කියලා තමයි අපිට හොයා ගන්න තියෙන්නේ. ඒ නිසා මේක අනිවාර්යෙන් විගණනකට ලක් කරන්න ඕනේ. මේකේ මුදල් වසාල
ගරු මන්තුමා අවසන් කරන කාලය අවසන්යි.
ඉතින් මම කනගාටු වෙන අපිට කතා කරන්න කරුණු රාශියක් තිබුණා කතා කරන්න විදියක් නැහැ. නමුත් ඔබතුමාට බොහොම ස්තුතිවන්ත වෙමි. මගේ පතන් සල්ප අවසන් කරන්න.
මීළඟට ගරු ALM අතවල මැතුම ඔබතුමාට විනාඩි 7ක කාලයක් තියෙනවා.
හතක් මතේ බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම් නහ්මදු නුසල්ලි අලා රසූලිල් කරීම් අම්මා බාද් இந்த வரவு செலவு திட்டத்தில் முக்கியமான சில அமைச்சுக்களை இன்று விவாதத்திற்கு எடுக்கின்ற இந்த நேரத்தில் குறிப்பாக உணவு வியாபாரம் அதேபோன்று பெருந்தோட்டம் என்கின்ற அமைச்சுக்கள் இங்கு எடுத்திருக்கின்ற இந்த வேளையில் உரையாற்றுவதற்கு கிடைத்ததற்காக நான் நன்றி கூறுகிறேன். குறிப்பாக இந்த பெருந்தோட்டத்தை பொறுத்தவரையில் பெருந்தோட்டத்தினுடைய அமைச்சராக இருக்கின்ற எங்களுடைய ரமேஷ் பாத்திரன கௌரவ் அவர்கள் அதேபோன்று துணையாக இருக்கின்ற எங்களுடைய ரத்வத்தை உங்கள் இருவரையும் பார்க்கின்ற பொழுது உங்களுடைய இரண்டு பேரின் தந்தைமார்களை எனக்கு ஞாபகம் வருகிறது. அவர்களோடு நீண்டகாலம் நாங்கள் இந்த பாராளுமன்றத்திலே வேலை செய்திருக்கிறோம். அது மாத்திரமல்ல முக்கியமான துறைகளை பொறுப்படுத்து இந்த நாட்டுக்கு தேவையான பல வேலைகளை செய்தவர்கள் என்கின்ற அடிப்படையில் நம்பிக்கையோடு இந்த பெருந்தோட்ட துறை தொடர்பாக உங்களிடத்தில் பலமுறை நான் பேசியிருந்தேன். அதாவது பெருந்தோட்டம் என்பது சாதாரணமான ஒரு விடயம் அல்ல. இலங்கையை வெளிநாட்டவர்கள் வந்து பிடித்து இலங்கையில் நீண்ட காலம் ஆட்சி செய்வதற்கு காரணமாக இருந்த விடயங்களில் இந்த பெருந்தோட்டமும் ஒன்று. தேயிலையோ தென்னையோ ரப்பரோ கொக்கோவோ எதுவாக இருந்தாலும் இங்கு விளைவிப்பதற்கும் இங்கிருக்கின்ற மாணிக்கங்களை விளைபொருட்களை கொண்டு போவதற்கும் என்று வந்தவர்கள்தான் வெளிநாட்டு எங்களுடைய ஆதிக்கம் செலுத்தியவர்கள். அந்த வகையில் எத்தனையோ ஆண்டுகளுக்கு முன்பு இந்த நாட்டில் வளம் என்று கண்ட இந்த பெருந்தோட்டம் இன்று சில காலமாக நான் நலிவடைந்து போனாலும் தேயிலை ரப்பர் போன்றவற்றை வேறு நாடுகள் அதிகமாக உற்பத்தி செய்து நம்மையும் நமது உயர்ச்சியிலேயும் வீழ்ச்சிகள் ஏற்பட்டிருந்தாலும் கூட இப்பொழுது இருக்கின்ற சூழ்நிலையில் நீங்கள் இந்த துறையை பெருமளவிற்கு அபிவிருத்தி செய்வீர்கள் என்ற நம்பிக்கை எனக்கு இருக்கிறது. இந்த நாட்டில் பொருளாதார பிரச்சினை வந்ததனால்தான் தேசிய சபை உருவாக்கப்பட்டது. அங்கு பொருளாதார ரீதியான ரெண்டு குழுக்கள் போடப்பட்டது. அந்த ரெண்டு குழுக்களிலும் பேசப்படுகின்ற விஷயமே இந்த நாட்டினுடைய உற்பத்தி தான். உணவு உற்பத்தி நமது வளநிலங்களை வைத்துக் கொண்டு நமது பொருளாதாரத்தை கட்டி எழுப்புவது. இந்த அடிப்படையில் எங்களுக்கு இருக்கின்ற வளநிலங்களில் எங்களுக்கு பெய்கின்ற அழகான பெரும் மழையை வைத்துக் கொண்டு எமது நிலங்களின் உச்ச பயனை நாம் பெறவில்லை என்பதை உங்களுக்கு நான் பலமுறை சொல்லியிருந்தேன். அது மாத்திரமல்ல, குறிப்பாக கரும்பு செய்யாளர்கள் அவர்களுடைய நிலையை பார்க்கின்ற பொழுது வேதனையாக இருக்கிறது. விவசாயிகளின் பிரதேசத்திலே இருந்து வந்தவன் என்பது மாத்திரமல்ல, விவசாயத்தை தெரிந்தவன் என்கின்ற அடிப்படையில், அந்த பிரதேசத்திலே நான் இருக்கின்றவன் என்கின்ற அடிப்படையில் உங்களோடு நான் பலமுறை சொன்னேன். முதலாவது அதனை பார்க்க முடியாது, அது பார்க்கின்ற சூழலிலே அது இல்லை என்று சொன்னேன். மரங்கள் இல்லை என்று சொன்னேன். தங்குவதற்கு எந்த விதமான விவசாயி போய் விருப்பத்தோடு தங்குவதற்கு அங்கே இடம் இல்லை என்று சொன்னேன். சுனையும் ஏனைய பேய்களும் இருப்பதை தவிர கரும்பு தோட்டத்திற்குள் வேறொன்றும் இல்லை என்ற நிலையை நான் உங்களுக்கு சொன்னேன். நீங்கள் அதனை ஏற்றுக்கொண்டீர்கள். அது மாத்திரமல்ல, அந்த நிலங்களில் கூடுதலான உற்பத்திகளை செய்வதற்கும் விவசாயிகளை ஊக்குவிப்பதற்கும் 10 மாதங்களுக்கு மேல் ஒரு வருடமாக விவசாயி காத்திருக்க வேண்டும். எனவே அதுவரைக்கும் அந்த விவசாயிகளை ஊக்குவிப்பதற்கும் நாட்டுக்கு தேவையான ஏனைய உற்பத்திகளை நமது அந்த நிலங்களில் இருந்து நாம் உற்பத்தி செய்து நல்ல உணவை பெற வேண்டும் என்ற விடயத்தை சொன்ன பொழுதோ நீங்கள் ஏற்றுக்கொண்டீர்கள். உங்கள் இருவருக்கும் நான் நன்றி சொல்லுகிறேன். குறிப்பாக கன்சல்டேட்டிவ் கமிட்டியில் உங்களுடைய ஆலோசனை குழு கூட்டத்தில் நாங்கள் அதனை சொன்னோம். வெறுமனே கரும்பு நாட்டுகின்ற வயலில் தென்னமரமும் உங்களுடையதான், அதுவும் உணவுதான், ஆகவே வளைத்து தென்னமரத்தை நட்டுவதற்கு தாருங்கள் என்று சொன்னோம். நீங்கள் ஏற்றுக்கொண்டீர்கள். ஆக குறைந்தது அந்த பெரும் பெருந்தோட்டத்தில் அந்த கரும்பு செய்கையாளரிடம் நாட்டுக்கு தேவையான முட்டைகளை உற்பத்தி செய்வதற்கு, நாட்டு கோழிகளை ஒவ்வொரு கண்டத்திலும் 200 கோழிகளை வளர்ப்பதற்கு ஆலோசனை சொன்னேன். நீங்கள் இருவரும் அதனை ஏற்றுக்கொண்டீர்கள். அது மாத்திரமல்ல, இந்த பெருந்தோட்டத்தோடுதான் மாடும் இருக்க வேண்டும், பெருந்தோட்டத்தோடுதான் கால்நடைகள் இருந்தாக வேண்டும். கால்நடைகள் நமக்கு சொத்து. இன்றைக்கு கூட எங்களுடைய உணவு அந்த அமைச்சரிடம் நான் பேசுகின்ற பொழுது சொன்னேன், நேற்றும் சுகாதார அமைச்சரை பேசும் பொழுது சொன்னேன், பால் என்று நாங்கள் குடிக்கின்ற அத்தனை பக்கெட்டுகளிலும் பால் இல்லை என்ற குற்றச்சாட்டு இருக்கிறது. அங்கு பாலுக்கு பதிலாக வேறு விலங்கு கொழுப்புகளும் தாவர கொழுப்புகளும் கலந்து நமது மக்களை ஏமாற்றுகிறார்கள் என்று நாங்கள் அறிகின்றோம். இது உணவுக்கு நாம் செய்கின்ற பெரும் துரோகம். நமது மண்ணிலே புல் இருக்கிறது, நமது மண்ணிலே விவசாயிகள் இருக்கிறார்கள், நல்ல மழை பெய்கிறது, நல்ல நல்ல மனிதர்கள் இருக்கிறார்கள். எத்தனை லிட்டர் பால் வேண்டும் என்றாலும் நாம் பெறக்கூடிய வாய்ப்பு இருக்கிறது. ஆகவே பால் உற்பத்தியில் கவனம் செலுத்த வேண்டும் என்ற காரணத்தினால்தான் நாட்டிற்கு சுத்தமான உணவு நமது பிள்ளைகளுக்கு கொடுக்க வேண்டும் என்பதற்காகவே இந்த தோட்ட பெருந்தோட்டத்தோடு கால்நடைகள் இருக்க வேண்டும். நீங்களும் அதனையும் பொருட்படுத்தி இந்த நாட்டுக்கு உணவை உற்பத்தி செய்ய வேண்டும் என்று நான் எதிர்பார்க்கின்றேன். அந்த வகையிலே உங்களுடைய அமைச்சில் இல்லாவிட்டாலும் எந்த அமைச்சில் இந்த கால்நடை இருக்கின்றதோ அந்த அமைச்சர்களோடு பேசி இந்த கரும்பு செய்கை தோட்ட அங்கே கரும்பு தோட்ட தொழிலாளர்கள் கரும்பு செய்கையாளர்கள் அந்த விவசாயிகளுக்கு ஏதோ ஒரு அடிப்படையில் ஒவ்வொரு கண்டத்திலும் 5 அல்லது 10 கறவை பசுக்களை எங்களால் கொடுக்க முடியுமாக இருந்தால் அங்கு விவசாயி நிச்சயமாக சந்தோஷமாக வாழுவான். அங்கு உற்பத்தி பெருகும், அங்கு பால் பெருகும். இந்த கரும்பு கரும்பை வளைத்து இருப்பதெல்லாம் புல்லுத்தான். இந்த புல்லை உண்பதற்கு மாடுதான் பொருத்தமானது. எனவே இந்த நிலைகளை நீங்கள் ஏற்றுக்கொண்டு எங்களுக்கு உதவி செய்வதற்கு நீங்கள் உறுதி அளித்ததனால் உங்களுக்கு நான் நன்றி சொல்கிறேன். நம்பிக்கை வைத்திருந்தேன். உங்களுடைய நான் சொன்னது போன்று உங்களுடைய தந்தைமார் எவ்வாறு இந்த நாட்டுக்கு சேவை செய்தார்களோ அதே போன்று இன்று மக்கள் ஏக்கத்திலும் தேக்கத்திலும் இருக்கின்ற பொழுது உணவையும் நமது பொருளாதாரத்தையும் பெருக்க வேண்டும் என்று உங்கள் இருவருக்கும் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்து விடைபெறுகின்றேன். நன்றி.
மீலகட கரு ஷானக்கு ராணசமானிக்கம் மத்துமா வினாடி.
இன்று இந்த முக்கியமான விவாதத்திலே கௌரவ அமைச்சர் அவர்களே இன்று இந்த தோட்டங்கள் பெருந்தோட்டங்கள் சம்பந்தப்பட்ட உங்களுடைய அமைச்சிக்கு 10.7 பில்லியன் ரூபாய் நிதி ஒதுக்கப்பட்டிருக்கிறது இந்த வரவு செலவு திட்டத்தின் கீழே. பிரதானமாக இந்த 10.7 பில்லியன் ரூபாயினூடாக முக்கியமாக என்னுடைய உங்களுக்கான அன்பான வேண்டுகோள், மலையத்திலே வாழும் எங்களுடைய தோட்ட தொழிலாளருடைய நலன் கருதி சில வேலைத்திட்டங்களை நீங்கள் முன்னெடுப்பீங்க நாங்கள் எதிர்பார்க்கிறோம். அந்த மக்கள் இந்த நாட்டினுடைய பொருளாதாரத்திலே ஒரு முதுகெலும்பாக எத்தனையோ வருடங்களாக எத்தனையோ தசாப்தங்களாக இருந்த மக்கள், அந்த மக்களுடைய நலனுக்காகவும் இந்த வரவு செலவு திட்டத்தை உங்களுக்காக ஒதுக்கப்பட்டிருக்கும் இந்த 10.7 பில்லியன் ரூபாயினூடாக நீங்கள் ஏதாவது வேலைத்திட்டங்களை செய்ய வேண்டும் நான் விரும்புகிறேன். என்னென்று சொன்னால் இந்த மக்களுடைய வாழ்வாதாரம் அதே போலதான் இந்த நாட்டுக்கு அந்நிய செலவாணி கொண்டு வரும் இந்த மக்களுக்காக நாங்கள் அனைவரும் அனைத்து சமூகங்களும் நாங்கள் ஒன்றாக குரல் கொடுக்க வேண்டிய சமூகமாகத்தான் இந்த மலையத்திலே வாழும் மக்களை நாங்கள் இன்று பார்க்க வேண்டியதாக இருக்கு. அதே போலதான் இன்று வர்த்தக அமைச்சுக்கு இண்டஸ்ட்ரீஸ் மினிஸ்ட்ரிக்கு நான் கடந்த வருஷம் இருந்தது 1.5 பில்லியன் ரூபாய் நிதி, இந்த வருஷம் 5.6 பில்லியன் ரூபாய் நிதி ஒதுக்கப்பட்டிருக்கு. இந்த ரெண்டு அமைச்சுகளும் ஊடாக நீங்கள் வடக்கு கிழக்கில் எவ்வாறாவது ஏதாவது ஒரு புதிய வேலை திட்டங்களை நீங்கள் ஆரம்பிக்க வேண்டும் என்ற நிலையில் நான் உங்களுடன் ஒரு கோரிக்கை முன்வைக்க விரும்புகிறேன். ஏனென்றால் வாழைச்சேன பேப்பர் ஃபேக்டரியா இருக்கட்டும் இல்லாட்டி பரந்தன் கெமிக்கல் ஃபேக்டரியா இருக்கட்டும் அதே போல எத்தனையோ இடங்கள் இருக்கு. ஆனால் இன்று உங்களுடைய கட்சியை சேர்ந்தவர்கள் எங்களுடைய பிரதேசங்களில் இருக்கும் வளங்களை சூறையாடுவதே மட்டும்தான் இருக்காங்க. இலுமினைட் என்று சொன்னால் அந்த இலுமினைட்டை எவ்வாறு அகட்டி தாங்கள் வருமானம் உழைக்கலாம் என்று பார்க்கிறாங்களே தவிர அந்த இலுமினைட்டை வைத்துக் கொண்டு தாங்கள் எவ்வாறு அந்த பிரதேசத்தை வேலைவாய்ப்பு உருவாக்கலாம் என்று எவரும் பார்க்கறதில்லை. நாங்கள் இந்த இலுமினைட்டை பொறுத்தளவே நாங்கள் தொடர்ச்சியாக மட்டக்களப்பு மாவட்டத்தை வாகரையிலும் சரி திருக்கோயில் பிரதேசம் சரி இந்த இலுமினைட்டை எடுத்து அது ஒரு ரா மெட்டீரியலாக நீங்கள் எடுத்து வெளியே கொண்டு போறது நாங்கள் தொடர்ந்து நாங்கள் எதிர்ப்போம். சொன்னால் நீங்கள் அதை வைத்து வெலிவெடிஷன் ஏதாவது ஒரு வேலை வாய்ப்பு உருவாக்கும் வேலை திட்டத்தை அந்த இடத்துல நீங்கள் பார்ப்பீங்களா இருந்தால் நாங்கள் உண்மையிலே சந்தோஷப்படும். அதே போல் இவ்வகை மொத்தமாய் இன்வெஸ்ட்மெண்ட் The Chinese spokesman has said, we welcome Foreign Minister Ali Sabri's remark. The Ali Sabri amatthuma munada kiyadiyenne. Sri Lanka Foreign Minister Ali Sabri said recently that China respected it when Sri Lanka went to China and sought funds and Chinese never forced Sri Lanka to take money. Now what have the Chinese done in this country? If you look at the Hambantota port, China has taken over the port. Has there a single industry been created by the Chinese where Sri Lankans work? We spoke about the port city. Has there a single, tell me, Honorable Minister, please correct me if I'm wrong. Tell me a single investment that the Chinese have made in this country where Sri Lankan people have been given employment. There is not a single industry. There could be industries where Chinese people have used, the Chinese industries have used Sri Lankans as laborers. I'm not talking about laborers. I'm talking about industries where there's job creation. Where, tell me a single investment that China has done in this country where they have contributed to the GDP of this country. No, they haven't done a single contribution, but Honorable Foreign Minister has gone and welcomed, saying China, Sabri recently said that China respected it when Sri Lanka went to China and sought funds, and the Chinese never forced Sri Lanka to take money. What have they done? They have forced down investments on this country, thanks to the Rajapaksa family, investments that are useless. investments that does not generate income for this country, investments that work in the interest of that country. Furthermore, China has also said, Chinese spokesman has said, we welcome Foreign Minister Ali Sabri's remarks. This is so strong, whatever Chinese debt trap in Sri Lanka. I would like to reiterate that China's assistance to Sri Lanka. Thank you. China's assistance to Sri Lanka is never attached with any political strings. And we never seek any selfish political gain in China's investment financing in Sri Lanka. Now, if China truly is Sri Lanka's friend, Honorable Minister, if China is truly Sri Lanka's friend, ask the Chinese to help with the restructuring program with IMF. Ask the Chinese to help with the restructuring. Me China te kiyanna me Lankawa me Lanka naya restructure karana me wadasada udaw karanne kiyana attrama Sri Lankawata yaluwek nan. Sri Lanka ada yang lalu, dengan Lanka ada Menteri Oru Menteri Oru Samara Kanda yang posisi anak perempuan Kanda yang itang ini Sri Lanka agi lalu manusia himikam komisi me China agi lalu Lanka ada virudho ini rencana agar manusia himikam komisi China ekar virudho chandu dulu nama China Lanka agi itu ekkila mana pisud China kian ne China keran ne mana China prajatantra ada ne China human rights ne China Uyghur Muslim lah hirake walau lada ala adavena turu tegulam rehabilitate kerana kila kira tienno era te agami kani dasen ne dore eva ke rata kada hadan ne. Me Lankawat eva ke rajya kerana itu. Lankawat manusia kami bertakarukan itu rajya kerana is that what China wants? When people say China is, when someone says China is Sri Lanka's friend, maybe Honorable Sabri is compelled to say that because China voted against the resolution that was brought against Sri Lanka. But the entire world brought a human rights resolution against the country because Sri Lanka does not respect human rights. Sri Lanka does not value human rights. So based on that, if Honorable Sabri feels that China is a true friend of Sri Lanka, I would like to tell Honorable Sabri and the Chinese spokesperson that Chinese are not Sri Lanka's friends. That Chinese are not our friends. If they were our friends, would they have ever given bribes? Would they have ever given bribes to build highways? Would they have ever given bribes to build ports? Would they have ever forced down unnecessary development projects? Well, Honorable former President Mahinda Rajapaksa may have wanted to build a convention center in his homeland. Maybe he wanted to build the Lotus Tower so that the Lotus is there. But that is not China being Sri Lanka's friend. That's China being Mahinda Rajapaksa's friend. So, precisely right. Honorable Sabri is Gotabe Rajapaksa's lawyer. So, therefore, he is speaking on behalf of the Rajapaksa family. Not
but on behalf of the Rajapaksa
family.
Avasan karna.
Avasan karna. Mammy asa kyan garu emadhi tumani. Obatumage amatiyan sere billion pahalo ay mudag vilila tiyenne. Have I seen vanchava, poltel vanchava, sudulunu vanchaving. Eat order mudalak vilila tiyeno. Me uda inna daruan te bittere akkari denna puluang karma antidriyanagate hadan nakilera. Mama obatumage illa mage kata avasan karna bomistuti. Thank you.